રહસ્ય અહીંયા આગળ બતાવતા કહ્યું કે ભગવાન પરમાત્મા એ તો પરબ્રહ્મ છે અને સીતા એ પ્રકૃતિની આહ્લાદિકા શક્તિ છે. ભગવાન કૃષ્ણ એ પરમ તત્વ પુરુષ છે અને રાધિકા એની પ્રકૃતિ છે. ઈશ્વર પણ પ્રકૃતિની સાથે ખેલતો હોય છે, કૃષ્ણ પણ રાધાની સાથે રાસ કરે છે. એમ શરીરમાં રહેલી અચેતના એ બ્રહ્મ સ્વરૂપ છે, એ પણ શરીર રૂપી પ્રકૃતિની સાથે ક્યારે એ રાસ રમી લેતી હોય છે, ભોગો ભોગવી લેતી હોય છે. અને એટલે સીતારૂપી પરમ શક્તિ સીતારૂપી પરમ શક્તિ જે છે એ પણ બ્રહ્મ વિદ્યા આત્મરૂપી રામ એ જ્યારે ને પાછળ લઈને આવ્યા છે અને એ શક્તિ કોઈ આસુરી વૃત્તિ વાળા પાસે રહે તો દુર્વ્યય થશે. જગતનું સર્જન કરવા માટે ઉપયોગ થાય તો જુદી વસ્તુ છે, પણ જે જગત છે એને રંજાડવા માટે જે ઉપયોગ થવાનો હોય તો ભગવાન એ શક્તિને એ દુરાચારી રાક્ષસની પાસે નહીં રહેવા દે. અને સ્વાભાવિક છે, દરેક વ્યક્તિ શક્તિની અનુશાસન પોતાના હાથમાં રાખશે. ઘોડા ઉપર બેઠો છો તો લગામ પોતાના હાથમાં રાખશે, ગાડી ઉપર બેઠો છો તો બ્રેક ઉપર એનો પગ એનો હાથ હશે જ, એનાથી એને એને જરાય બી ખૂટી નહીં મૂકે. તો જીવનની અંદર જેમ પ્રકૃતિ ઉપર અનુશાસન ભગવાને બ્રહ્મ વિદ્યાને વિદ્યા એટલે પ્રકૃતિને પોતાની સમીપમાં રાખી, રાવણ લઈ ગયો અહંકારથી દુરાચારથી, પણ એને ભગવાને પાછી લઈ લીધી, તને તારી પાસે ન શોભ્યા. માણસ સજ્જન હોય અને અધિકારી હોય તો એની પાસે શોભે ને, પણ રાવણની દુરાચારી વૃત્તિને કારણે ઋષિપુત્ર વિદ્વાન અને શિવભક્ત હતો છતાંય આ સીતારૂપી પ્રકૃતિનો અંબાડી એ તો રામ જેવા ગજ ઉપર જ શોભી શકે, રાવણ જેવા ગર્ધભ ઉપર એ ન શોભે. એટલે ભગવાન એને પાછી લઈને આવ્યા. વાલીને વાસનાઓથી અંધ હતો એટલે એને પણ સજા કરી, રાવણને અહંકાર હતો એટલે એને પણ સજા કરી સંહાર્યો. એની પાછળનું આખું જ દ્રષ્ટિકોણ એ છે, તાત્વિકતા એ છે કે ચાહે રાવણ હોય વાલી હોય, એની પાસે જો દૈવી સંસ્કાર હોત તો એને બધું જ શોભત, પણ એની પાસે આસુરી વૃત્તિ હતી, રાક્ષસી પૈસાચી વૃત્તિ હતી, એટલે કોઈ પણ રીતે એને દંડ થવો જોઈએ. જ્યારે આત્મવૃત્તિ એ પોતાનામાં સ્વસ્થ રહે અને પ્રકૃતિને પણ પોતાનામાં વિલીન કરી દે, રામે સીતાને પોતાનામાં વિલીન કરી દીધી છે, ભગવાન વિષ્ણુએ લક્ષ્મીને પોતાનામાં સમાવી લીધી છે, એમ દરેક શરીરમાં ચૈતન્યરૂપી પરબ્રહ્મ આત્મા છે, વ્યાપક બ્રહ્મ ઈશ્વર જેને વિષ્ણુ કહીએ છીએ, વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ, વિશ્વમ વિશ્વમ વિષ્ણુ, સમગ્ર વિશ્વની અંદર જે વ્યાપ્ત છે અને વિશ્વમય જે વિષ્ણુ છે, વિશ્વમ વિષ્ણુ રોષટકાર, યજ્ઞ આગાદી પણ વષટકાર યજ્ઞનું સંબોધન છે, વષટકારની અંદર પણ વિષ્ણુનું જ આધાન થયેલું છે. દરેક શરીરની અંદર આત્મા રૂપે એ ચૈતન્ય સ્વયં છે, અને ત્યાં આગળ જો સ્વયં ચૈતન્ય સૂક્ષ્મ ચૈતન્ય શરીરનું સ્વસ્થ હોય તો પ્રકૃતિ શરીરરૂપી પ્રકૃતિની સીતા એ સુખ પ્રાપ્ત કરી શકે. શરીરરૂપી પ્રકૃતિની સીતા, દરેક માણસ શરીરે પ્રકૃતિ છે અને દરેક વ્યક્તિ આત્મભાવે પુરુષ છે, પરમાત્મા. શરીર ભાવે પ્રકૃતિ છે સ્થૂલ, પછી શરીર સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ એ છે સ્થૂલ ભાવ છે શરીરનો. અને શરીરે શરીરે પ્રકૃતિ જ કહેવાશે, પણ અંદર રહેલી જે ચેતના છે આત્મતત્વ એ માત્ર પુરુષ છે. એટલે જગતમાં પુરુષ માત્ર એક જ છે અને ભગવાન. પ્રકૃતિ એની માયારૂપી આ શરીર છે અને આ સમસ્ત સૃષ્ટિ છે. પુરુષ અને પ્રકૃતિ બંને ભેગા મળીને કામ કરે છે, અને એટલે સીતા, વાલી અને રાવણ ત્રણેયને યાદ કરીને, સંબોધિત કરીને ઉપાસનાના માર્ગે સ્પષ્ટ થતા કહ્યું, આદેશ આપ્યો કે રાવણ કે વાલી જેવી અહંકારી કે વાસનાઓવાળી વૃત્તિ અહીંયા ચાલશે નહીં, એને ભગવાન એનો સંહાર કરી નાખશે, એને જળમુથી ઉખેડી નાખશે. અને આહ્લાદની માત્ર સાર જે રાધારૂપ શક્તિ પોતાની, ભગવાન કૃષ્ણની શક્તિ સ્વરૂપ સીતાજી, એ સીતાજીને ભગવાન શરીરે પોતાની સાથે રાખી, પ્રકૃતિરૂપ આત્મા એ ભગવાન સ્વયં છે અને શરીર એ પ્રકૃતિ છે. રાવણ પાસેથી પ્રકૃતિરૂપ સીતાનું હરણ કરી લીધું, વાલીનું પણ પ્રકૃતિરૂપ સીતાનો શરીરનો સંહાર કરી નાખ્યો. કેમ? કે એને પ્રકૃતિ પચાવતા ના આવડી. સંપત્તિ સંપન્નતા હોય પચે નહીં તો દુરાચાર આવશે, વ્યસન વાસના એની સંપત્તિ એને ખાઈ જશે, વાસના અને વ્યસન. અને એટલા માટે પ્રકૃતિને સતત પોતાના સ્વરૂપની સાથે રાખવાની. એટલે પ્રકૃતિ રાવણ પાસેથી છીનવી લીધી. કેમ? કે અહંકારી હતો. વાલીની પાસેથી શરીરની પ્રકૃતિ સંપત્તિ છીનવી લીધી. કેમ? કે એનામાં ભયંકર વાસના હોય. તો આમ જય મહારાજે જીવન મુક્તિની અવસ્થા વિચારતા આટલું જ કહ્યું. આત્મચિંતન, આત્મસાધન આત્મસાધન જ્યારે માણસની પોતાની પાસે હોય ત્યારે એના વડે પોતાના સ્વસ્વરૂપની આત્માની અનુભૂતિ કરી લે. પણ જ્યારે સ્વસ્વરૂપની એને પ્રાપ્તિ થઈ જાય ત્યારે એને પ્રકૃતિની કોઈ આવશ્યકતા નથી, શરીરની કશી જરૂર નથી. શરીરને એક બાજુ મૂકી દેશે અને પછી તો કહ્યું ગોવાળાને આત્માને કેમ વાળી લેવો પોતાના તરફ, ઇન્દ્રિયોમાંથી, ઇન્દ્રિયોના વિષયોમાંથી મનોવૃત્તિને પાછી વાળી લેવી, એ ભોગી ન બની જાય, એનામાં વાસનાઓ ઘર ન કરી જાય. એવા ભાવથી ગોવાળારૂપ આત્માને પોતાના તરફ વાળી લીધો અને એ આત્માને, આત્મશક્તિને શરણ આપનાર સ્વયં પોતે છે. જે સદગુરુ છે એ જ શરણાગત શિષ્યની ગાયવરૂપી ઇન્દ્રિયોને વાળી શકે છે પાછી. બાકી હરાયા ઢોરની માફક રખડતી એવી ઘણી બધી છે વૃત્તિઓ, વ્યક્તિઓ, કે એના જીવનમાં કોઈ કોઈ માર્ગ નહીં હોય, કોઈ ધ્યેય નહીં હોય, કોઈ લક્ષ્ય પણ નહીં હોય, બસ એક પશુની માફક ફરવું છે, જ્યાંથી જે મળ્યું એનો ઉપયોગ કરી લેવો છે. પણ જે સંયમી ને સદાચારી છે ને, એ જ્યાં ત્યાં મોડું નહીં મારે, એ પોતાના જીવન ઉપર સંપૂર્ણ નિયંત્રણ કે નિયમોથી ક્યાં નહીં થાય. શરીર ભાવમાંથી બહાર આવવા માટે જ મહારાજે આ ઉત્તમ જ્ઞાન આપ્યું. કારણ સમજવાથી જ માણસ પોતે સ્વરૂપને ની સમીપ જઈ શકશે. બાકી તો કહ્યું મહારાજે, સમજણથી સમજણ છે અલગી, સમજણમાંથી સમજણ સળગી, સમજણને પાર સમજણ વળગી. બહુ ક્લિષ્ટ છે આખા પદ સંગ્રહની અંદર આ પંક્તિ, બહુ ક્લિષ્ટ છે. ઉપનિષદનો સાર છે, જુઓ સમજણને પાર એક સમજણ વળગી. એ સમજણમાં શું છે? એ પાર જે છે સમજણ કહ્યું, એટલે આપણે જે કઈ સમજ્યા છીએ, આ ગોળ કુંડાળા વાળું ગરબડ વાળું જે કઈ આપણે સમજ્યા છે, એના કરતા સમજણ ઘણી દૂર છે. આ કિનારે નહીં, એ સામે કિનારે છે, ત્યાં છે ખરી, પણ એ સાત્વિક સમજણ છે, શરીર ભાવની સમજણ નથી. શરીર સ્થૂળ છે અને શરીરના ભાવોમાં જે કંઈ તમે સમજ્યા છો અને ભોગો ભોગવો છો, એના કરતાં એ સમજણ જુદા જ પ્રકારની છે, જુદી જ દિશાની છે. બાળક રમે છે કાગરિયાના ટુકડા સાથે, કંકર ઓર પથ્થર કે સાથ ખેલતે હૈ બાળક બચ્ચે, ઉસ સમય તક ઉસકે લીએ વો અપની સંપત્તિ હૈ, જબ તક ખેલ રહા હૈ, જબ તક ઉસમે ઉસકા મન લગ રહા હૈ. और जब बड़ा हो जाएगा, बड़ा होते ही उसकी वृत्ति उसमें से हट जाएगी कि तो कंकर है, पत्थर है, ये कागज के टुकड़े हैं, क्या करूं इसको. जिसके साथ खेलता था जब, तो उसके बिना चल नहीं रहा था, और आज समझदारी आ गई तो अपने आप वो कंकर पत्थर और कागज के टुकड़े छूट गए, उसने फेंक दिया, जला दिया. बताओ कैसी अवस्था. एक बार उससे छूटती नहीं थी, रोता था, छटपटाता था, और किसी ने उससे छीन लिया तो उसे सहन नहीं होता था. अने आज एज बाळक मोटू थता एने फेंकी दीधो कचरा में, बाळी मूक्यो, घर बार नाखी दीधो. केम? समझण आवी गई. जे समझण थी जे अवस्था में जीवे छे, એ સમજણ કરતા કઈ ઊંચા પ્રકારની સમજણ આગળ પડેલી છે. અને એના માટે મહારાજ ઉદ્દેશીને કહે છે, જુઓ સમજણને પાર સમજણ વળગી. તમે તમારા જીવન વ્યવહારમાં જે રીતે જીવી રહ્યા છો સમજણપૂર્વક, ભલે તમારો વ્યવહાર સારો છે, સમજણપૂર્વકનો છે, ના નહીં, તમે બહુ સજ્જન છો, પણ તમે જે સમજણ વડે જીવી રહ્યા છો તેના કરતા કોઈ ઊંચા પ્રકારની સમજણ આગળ છે. ફક્ત આને જ લઈને ન બેસી રહેશું, આગળ વધો. તમે જે સમજ્યા છો એ માત્ર તમારી સમજણ છે, અને એમનામાં નહીં બેસો કે આનાથી આગળ બીજી કોઈ સમજણ નથી, આ જ ઊંચામાં ઊંચી સમજ છે. અને ત્યાં જ માણસ ભૂલો પડી જાય કે આજ હું સમજ્યો છું, બહુ સારું સમજ્યો છું, બરાબર છે, સમજ્યો છું, મને સરસ આવડે છે, લોકો મારી પાસે સલાહ લઈ જાય છે. મહારાજ ના કહે, જે તમારી પાસે છે ભલે રહી તમારા જીવન જીવવા માટે, પણ એના કરતા એક ઊંચું પગથિયું, એક સારી અવસ્થા આગળ છે સમજણની, જશો તો તમને મળશે. એટલે કહ્યું સમજણને પાર, સામે કિનારે નીકળવું જ પડશે. તમારા જીવન વ્યવહારની અંદર તમારું જે કંઈ દાપણ છે, તમારી જે કંઈ સમજણ છે, એના કુંડાળામાંથી એના વર્તુળમાંથી તમારે આગળ વધવા માટે બહાર આવવું પડશે.